એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજની આપણી ચર્ચા એક એવા પુસ્તક પર છે જેણે એમ કહી શકાય કે અમેરિકાના ઇતિહાસને જોવાની રીત બદલી નાખી.
હા, બિલકુલ.
હોવર્ડ ઝિનનું અ પીપલ્સ હિસ્ટ્રી ઓફ ધી યુનાઇટેડ સ્ટેટ્સ આ પુસ્તક છે ને, એ સામાન્ય ઇતિહાસના પુસ્તકો કરતાં જરા હટકે છે.
ચોક્કસ, જે આપણે ભણીએ છીએ જેમાં મોટા નેતાઓ મોટી ઘટનાઓ પર ધ્યાન હોય છે, એનાથી આ અલગ છે.
બરાબર, આ તો જાણે સામાન્ય માણસની વાત કરે છે.
એકદમ સાચું, ઇતિહાસને નીચેથી જુએ છે સામાન્ય લોકોની નજરે, અને આ વસ્તુ ખબર છે આજે પણ બહુ જ મહત્વની છે.
કેમ, એવું કેમ લાગે છે?
કારણ કે એ આપણને શીખવે છે કે જે ઇતિહાસ આપણને કહેવામાં આવે છે એના પર સવાલ કેવી રીતે ઉઠાવવા, અને અત્યારના જે સામાજિક મુદ્દાઓ છે એના મૂળ ક્યાં છે એ સમજવામાં મદદ કરે છે.
હા, ઇતિહાસ ખાલી ભૂતકાળ નથી હોતો ને?
ના ના, એ તો વર્તમાનને સમજવાની ચાવી છે.
તો ચાલો આ પુસ્તક અને એના લેખક હોવર્ડ ઝિન એમના વિશે થોડું જાણીએ. ઝિન એટલે 1922 થી 2010.
હા,
એ એક સામાન્ય યહૂદી ઇમિગ્રન્ટ પરિવારમાંથી આવતા હતા, અને બીજા વિશ્વયુદ્ધમાં એમનો અનુભવ એ બહુ નિર્ણાયક રહ્યો.
હા, એ બોમ્બાર્ડિયર હતા, અને યુદ્ધની જે ભયાનકતા એમણે જોઈ એના પછી તો એ કટ્ટર યુદ્ધ વિરોધી બની ગયા.
બરાબર, અને આ અનુભવે જ એમના ઇતિહાસ જોવાના દ્રષ્ટિકોણને ઘડ્યો એમને.
ચોક્કસ, અને એમને જે વસ્તુ ખરેખર અલગ પાડે છે એ છે એમની શૈક્ષણિક કારકિર્દી અને એમની સક્રિયતા, એમનું અનોખું મિશ્રણ.
એટલે
જુઓ, એ કોલંબિયા યુનિવર્સિટીમાંથી પીએચડી હતા, બોસ્ટન યુનિવર્સિટીમાં પ્રોફેસર પણ હતા, પણ એ ખાલી પુસ્તકો વાંચીને ભણાવવાવાળા નહોતા. એ નાગરિક અધિકાર ચળવળમાં બહુ સક્રિય હતા, ખાસ કરીને સ્પેલમેન કોલેજમાં હતા ત્યારે, એટલે એમનો ઇતિહાસ ખાલી લાઇબ્રેરીમાં નહીં પણ લોકોના સંઘર્ષોમાં પણ ઘડાયો હતો.
ઓ, એટલે એ તટસ્થ રહેવાનો દાવો નહોતા કરતા એમ?
ના, બિલકુલ નહીં. એ સ્પષ્ટપણે કહેતા કે હું એ લોકોનો પક્ષ લઉં છું જેમનો અવાજ દબાવી દેવાયા છે, ગરીબો, મજૂરો, સ્ત્રીઓ, અશ્વેતો, મૂળ નિવાસીઓ.
એમનો હેતુ એ છુપાયેલી કહાણીઓ, એ સંઘર્ષોને સામે લાવવાનો હતો જે સત્તાવાર ઇતિહાસ ભૂલી જાય છે.
બરાબર, હવે પુસ્તકના મૂળ વિચાર પર આવીએ. આ અ પીપલ્સ હિસ્ટ્રી શું કહે છે?
એ કહે છે કે અમેરિકાનો ઇતિહાસ રાષ્ટ્રપતિઓ કે સેનાપતિઓએ નથી બનાવ્યો.
ના,
પણ સામાન્ય લોકોના સંઘર્ષો, એમનો વિરોધ, એમની આશાઓ, એનાથી ઘડાયો છે.
હા, ઝિનનું માનવું છે કે જે પરંપરાગત ઇતિહાસ છે ને,
હા,
એ મોટાભાગે શાસક વર્ગના દ્રષ્ટિકોણથી લખાય છે.
બરાબર, એટલે એ એક જાતનો ભ્રમ ઊભો કરે એકતાને પ્રગતિનો.
હા, બિલકુલ. જ્યારે ઝિન કહે છે કે વાસ્તવિકતા તો સંઘર્ષની છે, વર્ગ સંઘર્ષ, જાતિ સંઘર્ષ, લિંગ સંઘર્ષ, આ બધું જ છે.
એટલે આ પુસ્તક સવાલ પૂછે છે કે ભાઈ, જો આપણે ઇતિહાસને શોષિતોની નજરે જોઈએ, વિરોધ કરનારાઓની નજરે જોઈએ, તો શું દેખાય?
અને એ કોલંબસથી શરૂ કરીને લગભગ આજ સુધીની વાત કરે છે. મુખ્ય ધ્યેય એ જ કે અમેરિકન ઇતિહાસનું એક અલગ, વધુ સાચું ચિત્ર રજૂ કરવું.
તો જોઈએ કે આ અલગ ચિત્ર ઝિન કેવી રીતે દોરે છે, શરૂઆત ક્યાંથી કરે છે.
શરૂઆત જ જોરદાર છે, કોલંબસવાળા પ્રકરણથી જ.
આપણે કોલંબસને શોધક તરીકે ઓળખીએ છીએ ને?
હા, સ્કૂલમાં તો એ જ ભણ્યા છીએ.
પણ ઝિન એને આક્રમણખોર કહે છે કે એ સોનાની લાલચામાં આવ્યો હતો, અને જે મૂળ અમેરિકી પ્રજા હતી, જેમ કે અરાવક લોકો, એમના પર અત્યાચાર કર્યો, એમનો નરસંહાર કર્યો.
ઓ બાપરે.
અને આ એમનેમ નથી કહેતા, એ વખતે પણ જે લોકો હતા, જેમ કે બાર્ટોલોમે દે લાસ્કાસાઝ, એમના લખાણોનો આધાર લે છે જેમણે આ હિંસા નોંધી હતી.
એટલે શરૂઆતથી જે મુદ્દો સ્થાપિત કરે છે કે અમેરિકાની સ્થાપનામાં જ હિંસા અને શોષણ હતા.
બરાબર, અને આ જ વાત આગળ વસાહતી કાળમાં પણ દેખાય છે. ગરીબ યુરોપિયનોને કેવી રીતે કરાર પર મજૂર તરીકે લાવવામાં આવ્યા,
ઇન્ડેન્ચર્ડ સર્વન્ટ્સ. હા હા, અને પછી મજૂરો પર વધારે કાબુ રાખવા માટે, અને ખાસ તો ગરીબ ગોરા અને અશ્વેત ગુલામો એક ન થઈ જાય એ માટે.
એટલે ભાગલા પાડો અને રાજ કરો જેવી નીતિ.
એકદમ, એ માટે વંશીય ગુલામીની કઠોર પ્રથા સ્થાપિત કરી. બેકનનો બળવો જેવી ઘટનાઓ બતાવે છે કે શાસક વર્ગ માટે આ ભાગલા કેટલા જરૂરી હતા.
અને પછી આવી અમેરિકન ક્રાંતિ, સ્વતંત્રતા માટેની લડાઈ, એના વિશે શું કહે છે ઝિન?
ઝિન કહે છે કે હા, લડાઈ સ્વતંત્રતાના નામે લડાઈ, પણ એનું નેતૃત્વ કોણે કર્યું? મોટા ભાગે શ્રીમંત વસાહતીઓએ,
પોતાના ફાયદા માટે.
હા, પોતાના આર્થિક અને રાજકીય હિતો માટે. સામાન્ય લોકોને તો બ્રિટિશ રાજ સામે લડવા ઉશ્કેર્યા, પણ ક્રાંતિ પછી શું થયું?
શું થયું?
જે નવી વ્યવસ્થા બની, એણે જે પૈસાદાર વર્ગ હતો એનું જ વર્ચસ્વ જાળવી રાખ્યું, ગુલામી જેવી પ્રથાઓ ચાલુ રાખી.
એટલે નામ બદલાયું, પણ જુલ્મ તો રહ્યો જ.
હા, ઝિન એક અવતરણ પણ ટાંકે છે સમયનું. જુલ્મ તો જુલ્મ છે, પછી ભલે તે રાજાનો હોય કે સ્થાનિક સમિતિનો.
વાહ, આ જ વાત બંધારણ બનાવતી વખતે પણ લાગુ પડી હશે ને?
ચોક્કસ. ઝિન ધ્યાન દોરે છે કે બંધારણ સભામાં મોટાભાગના સભ્યો કોણ હતા? શ્રીમંત, જમીનદાર, ગુલામ માલિકો.
એટલે એમણે પોતાના હિતોનું રક્ષણ કર્યું હશે.
સ્વાભાવિક છે, બંધારણમાં સંપત્તિના અધિકારોનું રક્ષણ થાય, ગુલામીને પણ ટેકો મળે એવી જોગવાઈઓ કરી. એ પહેલા શેઝના બળવા જેવા ગરીબ ખેડૂતોના વિરોધ થયા હતા.
હા, એનાથી શાસક વર્ગ ડરી ગયો હશે.
બરાબર. એટલે એમને લાગ્યું કે એક મજબૂત કેન્દ્ર સરકાર જોઈએ જે આવા બળવા કચડી શકે.
પછી દેશ પશ્ચિમ તરફ ફેલાયો. મેનિફેસ્ટ ડેસ્ટિની, એના વિશે શું?
ઝિન એને ભવ્ય નામ નથી આપતા. એ કહે છે કે આ તો મૂળ અમેરિકી પ્રજાઓની જમીનો પર કબજો હતો, એમનો નરસંહાર હતો.
ટ્રેલ ઓફ ટિયર્સ જેવી ઘટનાઓ.
હા, એ એનું જ ઉદાહરણ છે. હજારો મૂળ અમેરિકનોને બંદૂકની અણીએ પોતાની જમીન છોડવી પડી, કેટલાય રસ્તામાં મરી ગયા, અને મેક્સિકન અમેરિકન યુદ્ધને પણ એ ગુલામીનો વિસ્તાર કરવા માટેનું સામ્રાજ્યવાદી યુદ્ધ ગણે છે.
હવે વાત કરીએ ગુલામી અને ગૃહયુદ્ધની. અહીંયા ઝિન કોના પર ભાર મૂકે છે?
અહીં ઝિન ગુલામોના સતત પ્રતિકાર પર ભાર મૂકે છે. નાના બળવા, ભાગી જવું, કામમાં ધીર કરવી, આ બધું પ્રતિકાર જ હતું.
નેટ ટર્નર જેવા નેતાઓ.
હા, એમની વાત કરે છે. અને ગૃહયુદ્ધને એ મુખ્યત્વે ઉત્તરના ઉદ્યોગપતિઓ અને દક્ષિણના જમીનદારો વચ્ચેના આર્થિક હિતોના ટકરાવ તરીકે જુએ છે. નૈતિક મુદ્દાઓ હતા, પણ આર્થિક ગણતરીઓ વધુ મહત્વની હતી.
એટલે લિંકનની મુક્તિની ઘોષણા પણ એક રણનીતિ હતી.
હા, યુદ્ધ જીતવા માટેની એક વ્યૂહરચના. અને યુદ્ધ પછી પુનર્નિર્માણ, રિકન્સ્ટ્રક્શનનો સમય આવ્યો, પણ એ નિષ્ફળ ગયો. અશ્વેત અમેરિકનોને ફરીથી ભેદભાવ અને હિંસાનો સામનો કરવો પડ્યો.
ત્યાર પછી આવ્યો ઔદ્યોગિક યુગ, ગિલ્ડેડ એજ, સોનેરી યુગ, પણ ઉપર ઉપરથી.
હા, ઝિન એને તીવ્ર વર્ગ સંઘર્ષના સમય તરીકે જુએ છે. બીજું ગૃહયુદ્ધ જ સમજો.
એમ કેમ?
કારણ કે આ સમયમાં ભયંકર મજૂર આંદોલનો થયા, રેલરોડ હડતાળ, હેમાર્કેટ ઘટના, પણ સરકારે અને કંપનીઓએ એને બળથી કચડી નાખ્યા. બીજી બાજુ રોબર બેરોન્સ જેવા ઉદ્યોગપતિઓએ અઢળક સંપત્તિ ભેગી કરી.
અને દેશમાં જે અસંતોષ હતો એનાથી ધ્યાન હટાવવા માટે.
હા, અને નવા બજારો મેળવવા માટે સ્પેનિશ અમેરિકન યુદ્ધ જેવા સામ્રાજ્યવાદી પગલાં લીધા, ફિલિપાઈન્સમાં અત્યાચાર કર્યા.
પણ આ શોષણ સામે કોઈ અવાજ નહોતો ઉઠાવતો?
ઉઠાવતા હતા ને. સમાજવાદી, બીજી ક્રાંતિકારી ચળવળો ઊભી થઈ. યુજીન ડેબ્સ, IWW ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ ઓફ ધ વર્લ્ડ, વોબલીસ તરીકે ઓળખાતા.
હા, એમના વિશે સાંભળ્યું છે.
પણ પછી આવ્યું પહેલું વિશ્વયુદ્ધ, અને સરકારે એનો ઉપયોગ કર્યો આ ચળવળોને કચડી નાખવા માટે. દેશદ્રોહના કાયદા બનાવ્યા. ઝિન કહે છે કે યુદ્ધો ઘણીવાર શાસક વર્ગને બહુ માફક આવે છે,
પોતાના હિતો સાધવા અને લોકોનું ધ્યાન ભટકાવવા માટે.
બરાબર. હવે બીજું વિશ્વયુદ્ધ, જેને સારું યુદ્ધ, ધ ગુડ વોર કહેવાય છે.
હા, ફાસીવાદ સામે લડાઈ હતી ને?
હતી, પણ ઝિન એની પણ ટીકાત્મક સમીક્ષા કરે છે. એ યાદ અપાવે છે કે એ જ યુદ્ધ દરમિયાન જાપાની મૂળના અમેરિકનોને કેમ્પમાં પૂરી દેવાયા હતા.
ઓહ હા, એ તો હતું.
અશ્વેત સૈનિકો સાથે લશ્કરમાં પણ ભેદભાવ થતો હતો, અને નાગરિકો પર બોમ્બારો, હિરોશિમા, નાગાસાકી, ડ્રેઝડન, એ બધું પણ એ સારા યુદ્ધનો ભાગ હતું.
હા, પછી શીતયુદ્ધનો સમય આવ્યો.
હા, અને એમાં સામ્યવાદના ડરનો ઉપયોગ થયો, દેશમાં અને વિદેશમાં જે પણ સરકારની ટીકા કરે એને દબાવવા માટે, વિદેશમાં હસ્તક્ષેપ કરવા માટે આ જ બહાનું વપરાયું.
અને પછી આવ્યા 1960 અને 70ના દાયકા, ભારે ઉથલપાથલનો સમય.
બરાબર. નાગરિક અધિકાર ચળવળ, વિયેટનામ યુદ્ધનો વિરોધ, નારીવાદી આંદોલન, મૂળ અમેરિકનોના અધિકાર માટેની લડત, આ બધું જ. ઝીન આ બધાને નીચેથી આવેલા પડકાર તરીકે જુએ છે.
સ્થાપિત વ્યવસ્થા માટે ખતરો.
હા, એટલે સત્તાધીશોએ શું કર્યું? દમન કર્યું. અને બીજું, કોઓપ્ટેશન, એટલે કે ચળવળના કેટલાક નેતાઓને સિસ્ટમમાં સમાવી લીધા, જેથી ચળવળ નબળી પડી જાય.
અને છેલ્લે પુસ્તક આધુનિક સમય સુધી આવે છે. કાર્ટર, રીગન, બુશ એ બધા વિશે શું કહે છે?
ઝીન કહે છે કે પક્ષ ભલે બદલાયા, ડેમોક્રેટ હોય કે રિપબ્લિકન, પણ મોટાભાગે બંને કોર્પોરેટ અને સૈન્યના હિતો જાળવવામાં સરખા રહ્યા છે, આતંક સામે યુદ્ધ હોય કે બીજું કંઈ.
પણ અંત નિરાશાજનક નથી કરતા એમને? ના, એ જ ઝીનની ખાસિયત છે. એ હંમેશા પ્રતિકારના ઇતિહાસમાંથી આશા શોધે છે. એ માને છે કે જ્યાં સુધી અન્યાય છે ત્યાં સુધી સંઘર્ષ ચાલતો જ રહેશે.
વાહ, તો આટલી બધી વાતો પછી આ પુસ્તકનો મુખ્ય સંદેશ શું ગણાય? કયા મુખ્ય વિચારો આપણને મળે છે?
પહેલો અને સૌથી મોટો સંદેશ તો એ જ છે કે ઇતિહાસમાં વર્ગ સંઘર્ષ બહુ મહત્વનો છે. રાષ્ટ્ર એક છે, બધા સાથે છે એવા મોટા દાવાઓ પાછળ ઘણીવાર અમીર ગરીબ વચ્ચેનો સંઘર્ષ છુપાયેલો હોય છે.
હા, આ વાત તો આપણને આપણી આસપાસ પણ જોવા મળે છે ને, આર્થિક અસમાનતા.
બિલકુલ. બીજો મુદ્દો છે અમેરિકન અપવાદવાદનો ઇનકાર, એટલે કે અમેરિકા કઈ દુનિયાથી અલગ નૈતિક રીતે શ્રેષ્ઠ નથી.
એમનો ઇતિહાસ પણ હિંસા, શોષણ, સામ્રાજ્યવાદથી ભરેલો છે.
હા, જેમ બીજા શક્તિશાળી દેશોનો હોય છે. આ આપણને શીખવે છે કે કોઈપણ દેશના ઇતિહાસને આંખ બંધ કરીને સ્વીકારી ન લેવો જોઈએ, ટીકાત્મક દ્રષ્ટિ રાખવી જોઈએ.
અને ત્રીજો, મને લાગે છે સૌથી મહત્વનો અને આશા આપનારો સંદેશ, એ છે સામાન્ય લોકોની શક્તિ, એમનો પ્રતિકાર.
ચોક્કસ. ઝીન સતત બતાવે છે કે દમન સામે લડત હંમેશા ચાલુ રહી છે, ગુલામોના બળવાથી લઈને આજની ચળવળો સુધી.
એટલે પરિવર્તન ઉપરથી ટપકતું નથી, નીચેથી આવે છે.
બરાબર. ચોથો વિચાર એ છે કે સરકાર અને કાયદા હંમેશા તટસ્થ નથી હોતા. ઘણીવાર એ શક્તિશાળી લોકોના હિત જ સાચવે છે.
અને સુધારા પણ ઘણીવાર સિસ્ટમને બચાવવા માટે જ થતા હોય છે.
હા, ઝીન એવું જ માને છે. આ આપણને નાગરિક તરીકે વધુ જાગૃત રહેવા પ્રેરે છે, સત્તા પર સવાલ ઉઠાવવા માટે કહે છે.
આ પુસ્તકમાં એવી ઘણી પંક્તિઓ છે, મતલબ કે એવા વિચારો છે જે યાદ રહી જાય.
હા, એકદમ.
જેમ કે એક વિચાર એ છે કે શોષિતોની નજરે ઇતિહાસ જુઓ તો સપાટી નીચે સતત ચાલતો પ્રતિકાર દેખાય.
અને આ છુપાયેલો ઇતિહાસ જ આશા જીવંત રાખે છે, પરિવર્તન માટેની.
બીજો એક ધારદાર વિચાર, નિર્દોષ લોકોને મારવાના શર્મને છુપાવવા માટે કોઈ ધ્વજ પૂરતો મોટો નથી.
સીધો સવાલ રાષ્ટ્રભક્તિના નામે થતા અન્યાય પર. શું રાષ્ટ્રધ્વજ આપણી નૈતિકતાથી મોટો છે? વિચારવા જેવું છે.
કે દુનિયા બદલવા મોટા હીરો બનવાની જરૂર નથી.
હા, લાખો લોકોના નાના નાના કામો મળીને દુનિયા બદલી શકે છે, દરેકનો પ્રયાસ ગણાય છે.
અને છેલ્લે પેલું વાક્ય, સમસ્યા સવિને કાનૂન ભંગ નથી પણ અન્યાયી પ્રણાલીઓનું આંધળું પાલન છે.
આ તો આપણને અરીસો બતાવે છે. આપણે શું કરી રહ્યા છીએ? અન્યાયી વ્યવસ્થાનો ભાગ બની રહ્યા છીએ કે સવાલ ઉઠાવી રહ્યા છીએ? ઝીન એટલા માટે જ સંઘર્ષ પર ભાર મૂકે છે, કારણ કે ઇતિહાસને જોવાની સાચી રીત માને છે.
તો આ બધી વાતોનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ? આપણે શું શીખી શકીએ?
પહેલું તો આપણે જે મીડિયા વાપરીએ છીએ, સમાચાર, સોશિયલ મીડિયા, એના પ્રત્યે વધુ સજાગ બની શકીએ.
કેવી રીતે?
આપણે પૂછી શકીએ કે આ જે વાત કહેવાઈ રહી છે એમાં કોનો દૃષ્ટિકોણ છે, કોની વાત નથી કહેવાઈ રહી, શું કોઈ એજન્ડા છે.
બરાબર, ક્રિટિકલ થિંકિંગ. બીજું હું?
બીજું, આપણી આસપાસ જે સામાજિક ચળવળો ચાલે છે એને આપણે વધુ સારી રીતે સમજી શકીએ. ખેડૂતોના પ્રશ્નો હોય, દલિત અધિકારોની વાત હોય, પર્યાવરણની ચિંતા હોય,
આ બધું અચાનક નથી થતું, એની પાછળ એક લાંબો ઇતિહાસ છે, સંઘર્ષ છે.
હા, ઝીનનો દૃષ્ટિકોણ આપણને એ સમજવામાં મદદ કરે છે.
અને દેશભક્તિ વિશે શું? એના પર પણ નવેસરથી વિચારવું પડે.
ચોક્કસ. સાચી દેશભક્તિ શું છે? સરકારની દરેક વાત માની લેવી કે પછી દેશના જે મૂળભૂત આદર્શો છે, ન્યાય, સમાનતા, એના પ્રત્યે વફાદાર રહેવું?
એટલે અન્યાય સામે બોલવું એ પણ દેશભક્તિ હોઈ શકે?
ઝીનના મતે તો ચોક્કસ. અને આ બધું મળીને આપણને વધુ સારા, વધુ માહિતગાર નાગરિક બનાવે છે.
જ્યારે આપણે સમસ્યાના મૂળને સમજીએ ત્યારે જ સાચા ઉકેલ તરફ જઈ શકીએ.
અને એ જાણવું કે ઇતિહાસ સામાન્ય લોકો પણ રચે છે, એ વાત જ આપણને શક્તિ આપે છે.
સાચી વાત છે. મારા માટે આ પુસ્તકમાંથી શીખવા જેવી મુખ્ય વાત એ હતી કે ઇતિહાસ ખરેખર કેટલો વ્યક્તિલક્ષી છે, કોણ લખે છે, કોના માટે લખે છે એના પર બધો આધાર છે. અને બીજું, પેલી પ્રતિકારની ભાવના, આટલા દમન પછી પણ એ ક્યારે મરી નથી.
મારા માટે અંતિમ વિચાર એ છે કે ઇતિહાસ કોઈ મ્યુઝિયમમાં મૂકેલી વસ્તુ નથી, એ તો એક જીવંત ચર્ચા છે, એક સંઘર્ષનું મેદાન છે. અને જો આપણે વધુ સારું, વધુ ન્યાયી ભવિષ્ય બનાવવું હોય તો આ લોકોનો ઇતિહાસ સમજવું જ પડે. હોવર્ડ ઝિનનું મોટું યોગદાન એ જ છે કે એમણે ઇતિહાસને ખાલી ભણવાની વસ્તુ નહીં પણ બદલાવ લાવવાનું સાધન બનાવ્યું.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.